તારીખ 7/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 210 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 153
વિચાર્યું છે એને આમાં પરસ્પર વિરોધ લાગે છે. જો સર્વજ્ઞને સ્વીકારીએ તો આપણે કાંઈ કરવા પણ રહેતું નથી. આપણે જો કાંઈ પુરુષાર્થ કરવો હોય તો સર્વજ્ઞે જાણી લીધું હોય એ વાત મેળ ખાતી નથી, તો આપણે કેવી રીતે કાંઈ કરી શકીએ? જાણે કે સર્વજ્ઞનું જ્ઞાન અને પોતાના પરિણામને પરસ્પર બંધન હોય એવો એમાં વિચાર થાય છે, અભિપ્રાય થાય છે. સર્વજ્ઞનું જ્ઞાન પણ સ્વતંત્ર અને પ્રત્યેક પદાર્થના પરિણમન સમય સમયના સ્વતંત્ર, બંનેની સ્વતંત્રતા. માત્ર જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત નૈમિત એક સંબંધ છે, પણ જ્ઞાન જ્ઞેયને એકબીજાને આધીન થઈને પ્રવર્તે છે એવું ત્યાં નથી. આધીન નહીં હોવા છતાં જ્ઞાનમાં જ્ઞેય ભાષ્યું તેવું જ થાય અને બીજું ન થાય, તેથી સ્વતંત્રતા ઉડી જાય એવું પણ સ્વતંત્રતાનું સ્વરૂપ નથી. વસ્તુ પરિણમવા માટે સ્વતંત્ર હોવા છતાં પોતાના ગુણધર્મોની મર્યાદાનું બંધન નથી એમ તો કંઈ માની શકાય નહીં. એ બંધન તો સ્વીકારવું જ રહ્યું. જેમ કે જીવ પરિણામમાં સ્વતંત્ર છે, તો શું કાંઈ જળ પદાર્થ પણ એ પરિણામમાં સ્વતંત્ર છે? જળ પદાર્થનું કાંઈ ન કરી શકે માટે પુરુષાર્થ નથી કરી શકતો એમ કાંઈ વિચારી શકાય
નહીં,
એવું કાંઈ નથી. પણ વસ્તુનું સ્વરૂપ ન જાણવાથી, પુરુષાર્થનું સ્વરૂપ પણ નહીં જાણવાથી, કેવળ જ્ઞાનનું સ્વરૂપ પણ નહીં જાણવાથી, આ બધું એક સાથે અજ્ઞાન ઊભું થાય છે, ત્યારે કોઈ રીતે સમાધાન થતું નથી. એને થોડી લાક્ષણિક પદ્ધતિથી વાત છે. હું પહેલા નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહીં. અત્યારે કોઈ સર્વજ્ઞ જોવામાં આવતા નથી, માટે કોને ખબર કે સર્વજ્ઞ કોઈ થતું હશે કે નહીં થતું હોય? પહેલા તો એ સ્વીકારવા તમારું વિચાર બળ, જ્ઞાન બળ કોઈ તૈયાર છે કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહીં, અત્યારે વિદ્યમાન છે કે નહીં, આટલો સવાલ છે. ભલે પોતાના ક્ષેત્રમાં પોતાને ઇન્દ્રિય જ્ઞાનથી ખ્યાલમાં આવે એવું કોઈ વિદ્યમાન વ્યક્તિ ન હોય તો પણ અત્યારે છે કે નહીં? ભવિષ્યમાં અનંતતા થઈ ગયા થઈ જશે એ વાત એક બાજુ રાખી, ભૂતકાળમાં અનંતતા થઈ ગયા એ એક બાજુ રાખી. સીધો પ્રશ્ન એ છે કે અત્યારે કોઈ આ પામેલા આત્મા સર્વજ્ઞ પણ પ્રગટ થયું હોય એવા આત્મા જગતમાં છે કે નહીં? અત્યારે આગમ અનુસાર વિચારવામાં આવે તો અનંતા સિદ્ધોનો સ્વીકાર કરવો પડે. અત્યારે અનંતા સિદ્ધો છે, સર્વજ્ઞતાને પામેલા કેટલા આત્મા છે? અનંતા સિદ્ધો છે. અને મહાવીર્ય આદિ ક્ષેત્રમાં તીર્થંકરો અને જે કેવળીઓ છે વિદ્યમાન, એ પણ સર્વજ્ઞતાને પામેલા છે. જેટલી સંખ્યા હોય એટલી, 20 તીર્થંકર ઉપરાંત 20 તીર્થંકરોના સમૂહ શરણમાં કેવળ જ્ઞાનને પ્રાપ્ત એવા જે આત્માઓ તે બધા અત્યારે સર્વજ્ઞતાને પામેલા છે. હા, આગમ અનુસાર વાત છે. આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ નથી એટલે કોઈ એનો પુરાવો માગે તો એ રીતે તો પુરાવો અત્યારે મળે એવું નથી. ભગવાન મહાવીર સ્વામીને માનતા હોય કે સ્વીકારતા હોય તો એમનું સિદ્ધપદ સ્વીકારવું રહ્યું, કેમ કે એમનો આત્મા મહાવીર સ્વામીના તીર્થંકર પદે અત્યારે બિરાજમાન નથી આ ક્ષેત્રમાં. પણ ક્યાંય નથી એમ તો નહીં કહી શકાય. જો ક્યાંય છે તો સર્વજ્ઞપણું પામ્યા પછી સર્વજ્ઞપણું રહ્યું કે ન રહ્યું, એ સિદ્ધપદમાં રહ્યું. જો એક મહાવીર ભગવાન સિદ્ધપણે સર્વજ્ઞ અવસ્થામાં બિરાજે છે તો એમના સમોસરણમાં થયેલા જેટલા કેવળીઓ છે, ત્યાર પછી આ ત્રણ કેવળી થયા પંચમારામાં ગમતમ સ્વામી, જંબુ સ્વામી વગેરે, એમને સ્વીકારો તો એ પહેલાં અનંતી 24 ને અનંતા કેવળીઓને સ્વીકારવા દે. એકને સ્વીકારો તો બધું સ્વીકાર, કાં તો કોઈને ન સ્વીકારો. હા, એકને સ્વીકારો તો સર્વને સ્વીકારો, બીજાને નહીં સ્વીકારવાનું કારણ મળતું નથી. ખરેખર તો અહીંયા વાત એ લેશે કે જો તારામાં જ્ઞાન શક્તિ છે, જાણવાનું કાર્ય થાય છે, તો શક્તિ વિના તો કાર્ય હોય નહીં. જો શક્તિ છે તો શક્તિ કોઈ અધૂરી હોઈ શકે? અગ્નિનો કણ છે, કણ ભલે નાનો છે, શક્તિ કેટલી? આખા જગતને બાળે એટલી, અનંતાદાયને બાળે એટલી, જેટલા બળવા યોગ્ય પદાર્થ હોય બધા ભળે એટલી. અવસ્થામાં કણીનો નાનો છે અગ્નિનો, શક્તિ એમાં કઈ નાની છે એમ કહી શકાય
નહીં.
શક્તિનું ભાન હોય છે એ રૂના કારખાના પાસે અગ્નિના કણને નાનો કણ છે માટે ભલેરીઓ કોઈ રાખે ખરું?
નહીં,
એમાં શક્તિનું દર્શન નથી. કણ નાનો છે પણ રૂના ઢોકણાઓ પાસે, રૂના ગોડાઉનો પાસે નાનો કણ પણ ન રહેવા દેવાય, એમાં શક્તિનો માપ છે કે નહીં? આ તો ગમે એટલું હોય તો બાળી નાખશે. એમ અલ્પજ્ઞત્વ છે એમાં જ્ઞાન શક્તિ છે તો શક્તિ કેમ અધૂરી હોય? શક્તિ તરીકે શક્તિ કોઈ અધૂરી ન હોય, એમાંથી સર્વજ્ઞ શક્તિનું માપ આવે છે. આમાં જોકે તર્ક જરૂર છે, તો પણ એ ન્યાયપૂર્ણ તર્ક છે, એમાં ન્યાય બરાબર છે. વાત ન્યાયથી સંમત કરવી પડે, સંમત કરવી જોઈએ એવી પરિસ્થિતિ છે. બાકી તો જે અત્યારે કોઈ સર્વજ્ઞપણે પ્રત્યક્ષ નથી આ ક્ષેત્રમાં, એનો તો કોઈ ઉપાય નથી. પણ આગમથી, ન્યાયથી, તર્કથી નક્કી તો કરો કે જગતમાં કોઈ સર્વજ્ઞને પામેલા કોઈ આત્મા છે કે નહીં. તમારું જ્ઞાન આ સ્વીકાર કરવા તૈયાર થાય છે એટલો પ્રશ્ન છે આની અંદર. જો જ્ઞાન સ્વીકારવા તૈયાર હોય તો આગળની વાત સહેલી છે. પહેલે પગથી જો વાંધો હોય તો આગળની કોઈ વાત કહેવાનો અર્થ રહેતો નથી. એમ પદ્ધતિ સર વાત લીધી છે એકદમ. જો સર્વજ્ઞ છે, હવે સ્વીકાર આવ્યો એની વાત છે કે જો સર્વજ્ઞ છે જગતમાં તો તેમને તે સર્વજ્ઞતા રૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું, ક્યાંથી આવ્યું એ નક્કી કરે. સર્વજ્ઞનો, સર્વજ્ઞ હોવા યોગ્ય છે, સર્વજ્ઞ થવા યોગ્ય છે, સર્વજ્ઞ છે તો ક્યાંથી થાય? અને સર્વજ્ઞપણું એ બે ચાર પદાર્થોના મિશ્રણથી ઊભું થાય છે એવી કોઈ વસ્તુ છે કે આત્માની મૂળની કોઈ શક્તિ છે, આત્માનું મૂળનું કોઈ સામર્થ્ય છે, મૂળ સ્વભાવ છે? આ નક્કી કરો. જો સર્વજ્ઞ છે તો તેમને તે સર્વજ્ઞતા રૂપી કાર્ય કઈ ખાંડમાંથી આવ્યું, આ જ્ઞાન કઈ ખાંડમાંથી આવે છે અત્યારે નક્કી કરો. તારું જ્ઞાન સતત પ્રવાહિત છે, જ્ઞાનનો પ્રવાહ તૂટતો નથી, ક્યારેય મટતો નથી, છૂટતો નથી, સતત ચાલે છે, નિરંતર ચાલે છે, સર્વકાળે ચાલે છે, પહેલા જ કરે છે, કોઈ કાળે બંધ રહેતો નથી. એવી રીત પણ તો કોઈ જ્ઞાનની ખાણ અંદર પડી છે, એમાંથી જ્ઞાન આવે છે? ક્યાંથી જ્ઞાન આવે છે? કોઈ જ્ઞાન વગરના પદાર્થોમાંથી જ્ઞાન આવે છે? આ પુસ્તકમાં જ્ઞાન નથી, એમાંથી આત્માનું જ્ઞાન આવે છે? શબ્દો જે શ્રવણ ગોચર થાય છે એમાં જ્ઞાન નથી, એમાંથી જ્ઞાન આવે છે? કે પ્રત્યક્ષપણે જળ પદાર્થમાંથી, જળ પર્યાયોમાંથી જ્ઞાનની પર્યાય ઉદ્ભવતી હોય એવું તો સ્વીકારી શકાય એવું નથી. એટલે કહ્યું કે ચૈતન્ય શક્તિની ખાણમાં સર્વજ્ઞતા રૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આ સર્વ આગમનો અને સર્વ ઉપદેશનો પાયાનો પ્રશ્ન છે. જો એક સર્વજ્ઞતાને સ્વીકારવામાં ન આવે તો બધા તત્વો ઉડી જાય છે, કોઈ વાત રહેતી નથી. અને જો સર્વજ્ઞનો સ્વીકાર કરવામાં આવે તો બધા જ તત્વોનું ન્યાયસર પ્રતિપાદન થઈ શકે છે. આટલી વાત સ્પષ્ટ છે. શ્રીમદજીએ 1819 વર્ષમાં એ બધી વાતો લખી છે, 20 વર્ષ આસપાસ. કે સર્વજ્ઞપણું ધર્મનું મૂળ જ સર્વજ્ઞપણું છે. ધર્મનું કહો, ઉપદેશનું કહો, તત્વ પ્રતિપાદનનું કહો. તેથી તત્વનું પ્રતિપાદન સર્વજ્ઞતાને સ્વીકારીને સર્વજ્ઞપણાથી કરવું, સર્વજ્ઞતાથી ધર્મને પ્રણીત કરવો, તત્વને પ્રણીત કરવું, આ સિદ્ધાંત બાંધ્યો છે એમણે. કેમ કે આ પાયાની વાત છે. જો આને સ્વીકારવામાં આવે તો કેવળ જ્ઞાન સ્વભાવે આત્માને સ્વીકારવાનું રહેતું નથી. જો કેવળ જ્ઞાન સ્વભાવે આત્માને સ્વીકારવાનું રહેતું નથી તો દુઃખ અને દોષ મટાડી નિર્દોષતા અને સુખની પ્રાપ્તિ કરવાનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. બધી વાતો ખતમ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. એટલે આ પાયાની વાત છે. અને સર્વશ્રુત જ્ઞાનનો, સર્વશ્રુત સિદ્ધાંતોનો આ પ્રકારે મૂળનો પાયાનો સિદ્ધાંત સ્થાપીને એના ઉપર આખું તત્વજ્ઞાન આધારિત છે એ પદ્ધતિ પણ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. કોઈ કોઈ દર્શનમાં ઈશ્વરને ત્રિકાળ વેદતા સ્વીકારવામાં આવ્યો છે. કોઈ એક ઈશ્વર છે અને ત્રણેય કાળનું એને જ્ઞાન છે. એ લોકો તો એવું જાણતા પણ નથી કે જૈનમાં ત્રિકાળ વેદતા કોઈ હોય કે ન હોય, કેમ કે ત્યાં તો કોઈ એક જ ઈશ્વર છે, ત્રિકાળ વેદતા છે. અહીંયા અનંત આત્માઓ ઐશ્વર્યને પ્રાપ્ત થાય છે અને કેવળ જ્ઞાનને, ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાનને પ્રાપ્ત થાય છે અનંત આત્માઓ, એવું પ્રસિદ્ધ નથી એમની મતમાં. એ વિષય પણ એમની મતમાં પ્રસિદ્ધ નથી. બહુ બહુ તો એ લોકો જાણે છે કે જૈનમાં 24 તીર્થંકર થાય છે, આપણામાં 24 અવતાર થાય છે. આપણા ઈશ્વરે 24 અવતાર ધારણ કર્યા એટલે જૈનોએ એની નકલ કરી કે આપણે 24 તીર્થંકરને એની હમે થાપો. એ જૈન સંપ્રદાય વાળા એમ કે આપણામાં 24 તીર્થંકર થયા એટલે આ હિન્દુઓએ નકલ કરી કે આપણે 24 અવતાર થતો. આમ જાણે પાંચ મહાવ્રત ની સામે બૌદ્ધ પાંચ યમ સ્થાપ્યા, એમ જાણે એકબીજાની કોઈ સ્પર્ધા અને નકલ કરતું હોય એવો દેખાવ થાય છે. જે પ્રસિદ્ધ સિદ્ધાંતો છે કે અનંતા સર્ગુણનો થાય છે, અનંતા કેવળીઓ થાય છે, જૈનોના વાડામાં ક્યાં ખબર હતી? આ સુરીકીર્તિ ભગવાનનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે 25મા તીર્થંકર જગતમાં કોઈ થાય નહીં, આ 25મા તીર્થંકરની વાત આવી ક્યાંથી? અરે ભાઈ, અનંતા તીર્થંકર થાય, 25મા નહીં, કેટલા અનંતા થઈ ગયા અને અનંતા થશે. એ 25મા તારે વાંધો છે, પણ હજી અનંતા થશે અને અનંતા થઈ ગયા છે. પણ એ જૈનમાં દિગંબર સંપ્રદાય વાળાને ખબર નથી, અન્ય મતિ જેવા થઈ ગયા છે. લગભગ તો બધા અન્ય મતિ જેવા થઈ ગયા છે. પણ જેને આત્મહિત કરવું છે, આત્મહિતનું જેને પુરુષાર્થ કરીને આત્મહિત કરવું છે, એને તો બધી વાત જે પ્રયોજનભૂત છે એ સમજવી રહી, સ્વીકારવી રહી. ભલે ન્યાય સંમતતા વાર લાગે એનો વાંધો નથી, પણ ન્યાયથી અને ઓગ સંજ્ઞાને છોડીને આજે જ્ઞાન આત્મામાંથી નીકળે છે, જ્ઞાન પર્યાયમાં જ્ઞાન શક્તિ છે, એ કેવળ ન્યાયનો વિષય નથી, પણ સ્વલક્ષે સ્વભાવની વિચારણા કરે તો જે સુવિચારણા સ્વભાવને સ્વીકારી શકે, સ્વભાવનો નિર્ણય કરી શકે, એટલી હદે એ પોતાનો અંગત રીતે પરિભ્રમણનો અને પ્રયોગનો વિષય છે, અને પ્રયોગથી એ વાત પોતે સંમત કરી શકે એવી વાત છે. માત્ર વિચારણાનો વિષય નથી, પણ પોતાના જ્ઞાનને તપાસા કરે અને એ જ્ઞાનનો પ્રવાહ અને એની શક્તિનો એને પ્રતિભાસ થાય તો સર્વજ્ઞપણાનો પ્રતિભાસ બરાબર આવી શકે છે. તો એ પ્રતિભાસ છે એ કેવળ ન્યાયનો વિષય નથી. આગળ જઈને જોવામાં આવે તો પ્રતિભાસ છે એ કોઈ માત્ર ન્યાયનો વિષય રહેતો નથી.
એક સૂર્ય છે, એના કિરણો બધાય છે, જેમ એક સૂર્ય છે અને એના કિરણો છે, આત્મા એક જ છે, અને આ બધા જે આપણે જુદા જુદા આત્મા માનીએ છીએ એમ નહીં,
એ બધા એના કિરણો છે એમ કે છે ને. હવે જો એ બધા એના કિરણો હોય તો એક કિરણ બીજા કિરણ સાથે ઘર્ષણમાં કેમ આવે છે? એક આત્મા નરકની વેદનાને ભોગવે, એક આત્મા સ્વર્ગની ડોમ ડોમ સાહેબીને ભોગવે, બેની વચ્ચે કાંઈક ભેર તો હોવો જોઈએ ને. અચ્છા, તત્વ અખંડ છે કે ખંડિત છે? ચાલો, બધા કિરણો છે એના, પણ જે પરમ તત્વને સ્વીકારે છે એ ખંડિત છે કે અખંડ છે? કોઈ દ્રવગુણ પર્યાયથી, દ્રવક્ષેત્રકાળ ભાવથી ત્યાં વસ્તુ વ્યવસ્થા નથી. કા એક પદાર્થ છે તો એના દ્રવક્ષેત્રકાળ ભાવ શું? એના ગુણધર્મોને એનું વિજ્ઞાન શું? એનું કિરણ એને જ ન સ્વીકારે, આ કઈ જાતનું કિરણ છે? એટલે એ એક અભિપ્રાય છે વેદાંતનો. એવા ભિન્ન ભિન્ન અનેક અભિપ્રાયો વેદાંતમાં છે કે જેને પરસ્પર વિરુદ્ધતા છે. ઈશ્વર કર્તૃત્વ એમાંથી જ ઉત્પન્ન થયેલું છે, મેળ નહીં પડે, કોઈ મેળ નહીં પડે. ચૈતન્ય શક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. શું કહે છે કે જ્યારે શક્તિનો સ્વીકાર કરવામાં આવે તો એ શક્તિની અંદર તે શક્તિનું પરિપૂર્ણ પૂર્ણ કાર્ય કેવું હોય અને એ કાર્ય આવું હોય એનું અત્યારે વિદ્યમાન કારણ શક્તિરૂપે આવું છે એ વાત કાર્યકારણની સંધિ સાથે સમજવામાં આવે છે. શું કહ્યું કે ચૈતન્ય શક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આમ સ્થાપ્યું, બે પ્રશ્ન ઉઠાવીને વાત આ રીતે સ્થાપે છે કે આત્મામાં જે ચૈતન્ય શક્તિ છે એમાં સર્વજ્ઞતા પોતે પ્રગટ કરી શકે એવું સામર્થ્ય સર્વકાળે સદાય હોય છે, સદાય રહે છે, ક્યારેય નથી એવો પ્રશ્ન નથી. આવી ચૈતન્ય શક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. શું કહ્યું કે આવી ચૈતન્ય શક્તિની સન્મુખ થઈને સ્વીકાર કરતા, વિમુખ રહીને સ્વીકાર કરતા એમને, આ પ્રશ્ન છે મુદ્દાનો. નહીતર તો એમ કહે છે કે સર્વજ્ઞને માનીએ છીએ, મહાવીર સ્વામીને કેવળ જ્ઞાની માન્યા અમે, બીજાઓને પણ માન્યા અમે, અમે ક્યાં સર્વજ્ઞતાને નથી માનતા એમને. કોને સન્મુખ ઉભા રહીને માને છે એમ કે છે, સ્વીકારે ખરો એ વિભાવ અને જડની સાથે એકત્વ રાખે, મિત્રતા એટલે એકત્વ રાખે, અને એથી વિરુદ્ધ કેવળ ચૈતન્ય સ્વભાવ, કેવળ જ્ઞાન સ્વભાવ એને હું માનું છું, એને હું સ્વીકારું છું. બરાબર છે, આપની વાત બરાબર છે. કે છે કે તું બરાબર કહેતો પણ તારું બરાબર અમને બરાબર લાગતું નથી, આમ છે એ બરાબર નથી રહેતું. એટલે આ એક શરત નાખ્યું છે, વિપરીતતા રાખીને, વિપર્યાસ રાખીને, વિપરીત અભિનિવેશ રાખીને સર્વજ્ઞ પણ સ્વીકારે છે. એ તો બધા અસ્તિક દર્શન મોક્ષ તત્વને સ્વીકારે છે, આત્માને સ્વીકારે છે, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે એમ સ્વીકારે છે, આત્મા છે તે પરમાત્મા છે એમ કહે છે, આવે છે એમ. પણ એટલી વાત છે કે વિપરીતતા રાખીને કે વિપરીતતા ટાળીને, આટલી વાત છે. એટલે અહીંયા આટલી વાત નાખી કે આવી ચૈતન્ય શક્તિની સન્મુખ થઈને, એની અભિમુખ થઈને, શક્તિ સન્મુખ થઈને, શક્તિને અવલંબીને, જે ચૈતન્ય શક્તિમાંથી ચૈતન્યની પર્યાય ઉત્પન્ન થાય છે એ જ પર્યાય એની શક્તિને અવલંબીને અંદરમાં સ્વીકાર કરે છે કે બરાબર છે મારામાં આ શક્તિ છે એમને મધ્યથી વાત નહીં, નહીતર ઓગ સંજ્ઞામાં જાય છે કે એમને શ્રદ્ધાથી માની લો સર્વજ્ઞપણું છે આત્મામાં એમ નહીં. જો અહીંયા આગમ તર્ક બેની વાત નથી લેતા, આ સન્મુખ થવું એમાં પરિણમનની વાત લે છે, એમાં તર્કને આગમ નથી લેતા કે આગમમાં કહ્યું છે માટે માનો, ન્યાયથી સ્વીકારવું પડે છે માટે માનો એમ નહીં. તમારા ચૈતન્યની પર્યાયને શક્તિની, ચૈતન્ય શક્તિની સન્મુખ કરીને ચૈતન્ય શક્તિનો સ્વીકાર કરવો અને એ રીતે સ્વીકાર કરવા જતા એ પ્રકારે સ્વીકાર કરવા સંબંધિત પુરુષાર્થ આત્માની અવસ્થામાં ઉત્પન્ન થાય છે એને પુરુષાર્થ કહે છે. તો સર્વજ્ઞતાના સ્વીકાર સાથે પુરુષાર્થનો અનુસંધાન છે કે સર્વજ્ઞતાના સ્વીકારમાં પુરુષાર્થ ઉડી જાય છે, પુરુષાર્થ સંબંધી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે? ખરેખર તો જો સમ્યકપણે સ્વીકારવામાં આવે તો એમાં તો પુરુષાર્થની ઉત્પત્તિ સાથે સાથે દેખાય છે. એમાં પુરુષાર્થની ઉત્પત્તિ ક્યાં નથી? સ્પષ્ટપણે એમાં છે કે આવું સ્વીકાર કરવામાં એ સંબંધીનો પુરુષાર્થ જોઈએ છે. જ્યારે પોતે પોતાની શક્તિને અવલંબે છે ત્યારે એ અવલંબનને યોગ્ય પુરુષાર્થ છે ને અવલંબે છે કે એમને અવલંબે છે? પોતે પ્રયત્ન કરે એટલે ખબર પડે અવલંબવાનો પુરુષાર્થ છે કે નહીં. અંતર્મુખ થવાનો, સ્વસન્મુખ થવાનો પ્રયાસ કરે એટલે પુરુષાર્થની ઉપસ્થિતિ છે કે નહીં અને થાય છે કે નથી થતી એ તરત એને અનુભવ ગોચર થશે. તરત ખાતરી થાય એવો વિષય છે. ખાતરી ન થાય એવો વિષય નથી, પણ ખાતરી કરી શકાય એવો વિષય છે. નહીતર તો બધા કહેવાતા જઈને બધા માને છે કે મહાવીર સ્વામી તો કેવળ જ્ઞાની હતા, બીજા પણ કેવળીઓ થયા એમના સમૂહ શરણમાં. ગૌતમ સ્વામીને પણ કેવળ જ્ઞાન થયું પાછળથી. તો સર્વજ્ઞતાને અમે ક્યાં માનતા નથી એમ નહીં, એ તો કઈ આગમમાં કહેલું માન્યું, શાસ્ત્રમાં કહેલું માન્યું એવી વાત નથી. આત્માને ચૈતન્ય શક્તિ, આત્માને જ્ઞાનના ચૈતન્યના પરિણામ છે. ચૈતન્ય સ્વરૂપે આત્મા છે, એનામાં ચૈતન્ય શક્તિ હોય તો અનંતિ હોવી જોઈએ. એ વાત ન્યાયથી ને તર્કથી બરાબર બેસે છે. તો કે ન્યાયથી ને તર્કથી બેસતી હોય તો હવે અવલંબીને સન્મુખ થઈને બેસાડે. અહીંયા પુરુષાર્થની જરૂર પડશે. આ જગ્યાએ પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે. ભેળવવી પડે છે એને. એ સન્મુખ થાય એટલે પોતાની જાતને સામેલ કરવી પડે, ભેળવવી પડે એની અંદર. અને જ્યાં સુધી પોતાની જાતને ભેળવીને નિર્ણય ન કરે ત્યાં સુધી એ બધો નિર્ણય કોકનો થાય છે. આત્માનો નથી થતો, પોતાનો નથી થતો, પણ કોક આત્માનો થાય છે, અન્ય જીવનો થાય છે. અન્ય જીવ કહો કે પોતાથી રહિત કહો, અન્ય જીવ તે જીવ નહીં, અન્ય જીવ તે અજીવ. પોતાને માટે અજીવનો નિર્ણય કરે છે, જીવનો નિર્ણય નથી કરતો. સન્મુખ થતા પરલક્ષી જ્ઞાન બંધ થયું. બીજી વાત નહીં, કાલનો જે વિષય ચાલે છે અંતર્મુખ વલણ, અંતર્મુખ વલણ કર. આજ મોક્ષની રીત છે અંતર્મુખ વલણ કર. હવે જો અહીંયા અનુસંધાન લાગે છે કે સન્મુખ થવું છે ત્યાં પરલક્ષી જ્ઞાન બંધ થયું. હજી આગમથી ન્યાયથી તર્કથી વિચારે છે ત્યાં સુધી પરલક્ષી જ્ઞાનમાં વિચાર ચાલી શકે છે, એટલું પરલક્ષી જ્ઞાનમાં સંભવિત છે. હવે ચૈતન્ય શક્તિને સન્મુખ થાય ચૈતન્યની પર્યાય ત્યારે પરલક્ષી જ્ઞાન મીટ્યું. આ સ્વલક્ષી જ્ઞાનના ઉપયોગમાં આવતી વાત છે કે નહીં, મારામાં પણ અનંત શક્તિ, ચૈતન્યની અનંત શક્તિ મારામાં રહેલી છે, એનો વિકાસ થવો બાકી છે, પણ શક્તિપણે કેવળ જ્ઞાન વર્તે છે. ઈચ્છા દશાએ એટલે ભાવનાથી કેવળ જ્ઞાન વર્તે છે, અને શ્રદ્ધાએ પણ કેવળ જ્ઞાન વર્તે છે, વર્તે છે, છે 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 છે, વર્તમાન લે છે, બધામાં થશે એમની એવી શક્તિ પડી છે. એ સન્મુખ થઈને સ્વીકાર કરે ત્યારે તેમાં આવી ચૈતન્ય શક્તિને સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. પૂર્વે આ જીવે નહીં કરેલો એવો પુરુષાર્થ એમાં આવે છે, અપૂર્વ પુરુષાર્થ. આવો પુરુષાર્થ જીવે ક્યારે કર્યો નથી. પોતાને પોતાની શક્તિનું અવલંબન આવે અને એમાં સ્વીકાર થાય એ પ્રકારનો પુરુષાર્થ આ જીવે કદી કર્યો નથી. બાકી બધી ધાંધલ કરી છે, પણ પોતાના અંતર્મુખ થવાનો, સ્વસન્મુખ થવાનો ક્યારેય પુરુષાર્થ કર્યો નથી, એટલે એને અપૂર્વ કર્યો છે. અપૂર્વ છે અને કોઈ વિલક્ષણ કોટિનો છે. આવી આ કોટિનો, આ પ્રકારનો, આ જાતિનો પુરુષાર્થ પણ આ જીવે કદી કર્યો નથી. સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા પુરુષાર્થ ઉડી જાય છે એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા પુરુષાર્થ ઉડી જાય છે એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. સ્થૂળ ભૂલ છે એમ કેવું છે, મોટી ભૂલ છે એટલે સ્થૂળ ભૂલ છે, બહુ જાદુ વિચારે છે. કર્તૃત્વના પુરુષાર્થ વાળી તારી વિચારણા છે અને એમાં આ વાત બંધ બેસતી નથી. એ વાત ચોક્કસ છે કે એ રીતે આ વાત બંધ બેસતી નથી. જો સર્વ પર્યાયો પોતાના સ્વકાળને વિશે ઉત્પન્ન થાય છે, થશે એવી પ્રતીતિ હોય અને કોઈ પણ પર્યાયનું કર્તૃત્વ ન રહે, તો જ્યારે જે પર્યાય થાય ત્યારે તે પર્યાયનો હું તો જ્ઞાતા દ્રષ્ટા જ છું. સમ્યકપણે તો એનો સ્વીકાર કરતા તો જ્ઞાતા દ્રષ્ટાપણું થઈ જશે અથવા સાક્ષીપણું રહી જશે. જ્યારે જે પર્યાય થાય એનો હું સાક્ષી છું, મારે ક્યાં કરવાનું રહ્યું, તો એમાંય ક્યાંય નુકસાન આવતું નથી. પણ જે પર્યાયના કોઈનું કર્તૃત્વ ઘૂંટાઈ ગયું છે, ઘૂંટાઈ ગયું છે ને, એ જ શ્રદ્ધાનો વિષય હોવાથી, એવી જ શ્રદ્ધા હોવાથી, હું કરું તો થાય, ન કરું તો ન થાય, એવી જે શ્રદ્ધા છે એ જ આત્મા થઈ ગયો હોવાથી, જે શ્રદ્ધા એ એનો આત્મા, પછી એની વિરુદ્ધ કોઈ વાત આવે તો એ પોતે સ્વીકારી નથી શકતો. શ્રદ્ધા વિરુદ્ધ વાત કોઈ સ્વીકારી ન શકે. આ નિયમ છે. પોતાની જે શ્રદ્ધા હોય, કાં તો શ્રદ્ધા ફરે તો સ્વીકારે, અને નહીંતર શ્રદ્ધા વિરુદ્ધ વાતનો અંદરમાં સ્વીકાર થતો નથી. એ વાત નિયમબદ્ધ છે. સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા પુરુષાર્થ ઉડી જાય છે એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. એવી માન્યતામાં તો બહુ મોટી ભૂલ છે, ઘણી ભૂલ છે. એટલે સાવ સ્થૂળ વિચાર્યું છે, નથી સર્વજ્ઞ શક્તિને વિચાર્યું, નથી જ્ઞાનને વિચાર્યું, તો નથી જ્ઞેયને વિચાર્યું, નથી વસ્તુ વ્યવસ્થાને વિચારી. જે કોઈ જગતમાં પદાર્થ છે એ પદાર્થને એના ગુણધર્મો સાથેની મર્યાદા કોઈ છે કે નહીં? મર્યાદા કહો કે બંધન કહો, આપણે એમ મર્યાદા કહો કે એને બંધન કહો, તો એક જ વાત છે. જો એને ગુણધર્મોનું બંધન છે તો ગુણધર્મની બહાર જઈને કેમ પરિણમશે? એ નહીં પરિણમી શકે. ગુણધર્મોની મર્યાદામાં રહીને પરિણમશે અને એ રીતે એના ગુણધર્મોમાં રહીને પરિણમે છે. એના સર્વ ગુણધર્મો જેને જાણ્યા છે, એને એની સર્વ અવસ્થાઓનું જ્ઞાન થાય કે આ કાળે આ પદાર્થના એના ગુણધર્મ અનુસાર આવી પર્યાય થવાની છે. એમાં અયોગ્ય શું છે કે એમાં અશક્ય શું છે? એમાં કોઈ અયોગ્ય ને અશક્ય દેખાતું નથી. જ્યારે કોઈ પણ પદાર્થના કેટલાક ગુણધર્મો જાણી શકાય છે તો બધા જાણી શકાય, શા માટે ન જાણી શકાય? જ્યારે શક્તિ અનંત હોય, શક્તિ પણ એ શક્તિ અનંત હોય, શક્તિનો સ્વીકાર થાય, તો જે શક્તિની વ્યક્ત અલ્પ પર્યાયમાંથી અલ્પ એનું જ્ઞેય, અલ્પ ગુણધર્મો જણાય છે, તો પૂરી શક્તિ વ્યક્ત થતાં પૂરા ગુણધર્મો જણાય. અને પૂરા જણાય ત્યારે આમાંથી આમ થાય તો આમ આમ થઈ શકે એ વાત જણાય, એમાં શું મોટી વાત છે? અને એમ જણાય તો સામી વસ્તુ એના બંધનમાં આવી ગઈ એ ક્યાંની વાત છે? એવી કોઈ વાત રહેતી નથી. આ તો વૈજ્ઞાનિક વિષય છે એકદમ. કે જ્યારે આ પ્રકારે વસ્તુ વ્યવસ્થા છે, વસ્તુનું વિજ્ઞાન છે, ત્યારે અંધશ્રદ્ધાથી કાંઈ સ્વીકારવાનું રહેતું નથી. ન તો ભગવાનને અંધશ્રદ્ધાથી સ્વીકારવાના રહે છે, ન તો પોતાના આત્માને અંધશ્રદ્ધાથી સ્વીકારવાનો રહે છે. વિચારીને, ન્યાયથી અને સામે પક્ષે બેસીને તાક શક્તિઓ હોય એટલા તર્ક વિતર્ક ઉઠાવીને પણ વિષયને છંછેડીને નક્કી કરવો જોઈએ, એમને એમ નહીં છોડી દેવો જોઈએ. કેવળ જ્ઞાન અને તેના કારણની પ્રતિતિ કરતા જેને સ્વસન્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઉપડે છે તે જીવ નિશંક થઈ જાય છે. કેવળ જ્ઞાન અને તેના કારણની પ્રતિતિ કરતા, પોતામાં કારણ પડ્યું છે, કેવળ જ્ઞાન સ્વભાવ એવું જે કારણ પોતામાં વિદ્યમાન છે, એ કારણને વિશ્વાસ આવે, ખાતરી આવે, એના ફળની પણ ખાતરી આવે. કેવળ જ્ઞાનને તેના કારણની પ્રતીતિ કરતા જેને સ્વસન્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઉપડે છે, આ ખાતરી કરતા શું થાય છે? અંતર્મુખ થવાનો, સ્વસન્મુખ થવાનો જેનો પુરુષાર્થ ચાલુ થાય છે, પુરુષાર્થ ચાલુ થાય છે એ ભલે જગન્ય અવસ્થામાં હોય, ભલે શરૂઆતની થોડી થોડા પુરુષાર્થની અવસ્થા હોય, અલ્પ પુરુષાર્થની અવસ્થા હોય, તો પણ જીવ તેમાં નિશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વજ્ઞની પ્રતીત કરીને મોક્ષ માર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે કે હું અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું, અને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. બીજી ઘણી વાતો છે પણ મુદ્દાની વાત પોતાની લઈ લીધી છે. કેવળ જ્ઞાનમાં તો સર્વ આવ્યું છે, બધાની પ્રતીત આવે છે, પણ મુદ્દાની વાત તો પોતાની પ્રતીત આવી જાય છે કે હું પુરુષાર્થ સહિત આ રીતે સ્વીકાર કરીશ, એવું જ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં આવ્યું છે. કેવી રીતે નક્કી કર્યું? કે મારા પુરુષાર્થથી મારી ચૈતન્ય શક્તિને અવલંબીને મેં નક્કી કર્યું, એટલે પોતાની શક્તિ, પોતાની શક્તિનું ફળ સામે કેવળ જ્ઞાન, બધાની સંધિ થઈ ગઈ એકમાં. એટલી વાત સાથે લઈ લીધી. ફરીથી કેવળ જ્ઞાન અને તેના કારણની પ્રતીતિ કરતા, ક્યાં એનું કારણ પડ્યું છે? પોતામાં અત્યારે.
કારણ પરમાત્મા.
કારણ પરમાત્મા. સન્મુખ થઈને પ્રતીતિ કરતા જેને સ્વસન્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઉપડે છે, એને પોતાના અંતર્મુખ થવાનો વેગ ઉપડે છે, અંતર્મુખ થવાનું જોરથી બને છે એમ કે છે. જ્યાં પોતાની અંદર કેવળ જ્ઞાનની ખાણ જુએ છે ત્યારે એને એ સંબંધીનું બળ આવ્યા વિના રહેતું નથી. આ નથી કે તમામ દુનિયામાં માણસને સંપત્તિ ન હોય ને સંપત્તિની પ્રાપ્તિ થાય તો નથી કહેતા કે ભાઈ અત્યારે હવે પૈસાનો જરા બળ છે, પૈસા બોલે છે એમ કહો કે પૈસાનો એને બળ છે એમ કે છે. કેમ કે એને આધાર બુદ્ધિ તો પરિણામમાં હોય જ છે, તો જે કંઈ શક્તિ છે એનો આધાર લે છે તો પરિણામમાં શક્તિ આવે છે. એટલું તો પરદ્રવ છે. આ તો અનંત કેવળ જ્ઞાનની શક્તિ, એના ફળ સાથે એને ખાતરીમાં વિશ્વાસમાં આવે છે, એને એનું બળ કેમ ન આવે? માણસ એમ પૂછે કે પુરુષાર્થ કેમ થાય, કેવી રીતે પુરુષાર્થ ઉત્પન્ન થાય, કે કેવી રીતે શું થાય? જેને જે પોતાની શક્તિ અંદરમાં ખજાનો દેખાય ને એનું એને બળ ના આવે, એ કેવી રીતે બનવા યોગ્ય છે? આ બળ ના આવે તો પ્રશ્ન થાય કે આમ કેમ થયું. અંદરમાં પોતાની કેવળ જ્ઞાન શક્તિ જોઈ, કેવળ જ્ઞાન શક્તિ છે એમ કહે છે ને પાછું એમ કહે છે કે આનું બળ આવતું નથી, તો કહે છે એમાં એને જોઈને કહે છે કે જોયા વગર કહે છે, વિશ્વાસ સહિત કહે છે કે વગર વિશ્વાસે કહે છે? જો વિશ્વાસ હોય તો બળ આવ્યા વિના રહે નહીં. વિશ્વાસનું બળ કહો નિર્ણયનું બળ કહો, જ્ઞાન બળ કહો કે પુરુષાર્થ કહો, બધું એક જ છે. એ આવ્યા વિના રહે જ નહીં. જેમ માણસને પોતાને કાંઈ નથી મારી પાસે, હું નિરાધાર છું, એમ ખબર પડે તો નિર્બળતા કેવી આવે છે પરિણામમાં? કેવી પરિણામમાં નિર્બળતા આવે છે? આ રોગ થાય છે. શરીર તંદુરસ્ત હોય એમાં કોઈ મોટો રોગ ડાક્ટર કહે કે આવો રોગ છે, નોય હોય ને ડાક્ટરને ભૂલે થયું હોય શું, પણ નામ પડે તો એને પરિણામમાં નિર્બળતા આવી જાય છે. એકદમ પોતાનું પરિણામ નબળો નબળો, હું નબળો થઈ ગયો એમ એને લાગે છે. એનો અર્થ શું છે કે એની જે આધાર બુદ્ધિ છે એ બળ સહિત જ હોય છે. આધાર ખસી જાય તો જાણે પોતાનું બળ ચાલ્યું ગયું એમ લાગે છે. અહીંયા કહે છે કે અનંત કેવળ જ્ઞાન શક્તિનો આધાર મળે અને એનો પુરુષાર્થ ન હોય, એ વાતને કેમ મેળ ખાય છે? અથવા એમાં પુરુષાર્થ સંબંધી વિરોધાભાસ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે કે થાય જ નહીં? એવી વાત છે. પુરુષાર્થનું સ્વરૂપ શું છે એ ખબર નથી. અને એ કરું કરું કરું, આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું, એવું જે વિકલ્પનું ઊંધા પુરુષાર્થનું જે જોર છે, વિકલ્પાત્મક ઊંધા પુરુષાર્થનું જોર છે, એને પુરુષાર્થ માન્યો છે. અને વિકલ્પાત્મક ઊંધા પુરુષાર્થના જોરથી પોતાની સમ્યક પર્યાયો પ્રગટ કરતો હોવાનો એને ભ્રમ છે કે હું આમ કરીશ ને મારું સમ્યક દર્શન પ્રગટ કરીશ, હું આમ કરીને આગળ વધીશ, હું મારા શુદ્ધ પર્યાયો પ્રગટ કરીશ, મારા અશુદ્ધ પર્યાયોનો હું નાશ કરી નાખીશ શું. એટલે એવા કરતા બુદ્ધિએ ઉત્પન્ન થતા વિકલ્પો અને એ વિકલ્પોની અંદર જે ઊંધું જોર એને પુરુષાર્થ માન્યો છે. એ પુરુષાર્થનું સમ્યક પુરુષાર્થનું સ્વરૂપ નથી અને એનાથી કોઈ સમ્યક પર્યાયો પ્રગટ પણ થતી નથી. આમ વસ્તુ સ્થિતિ છે. કર્તૃત્વ પડ્યું છે, મોટી વાત એ છે. પર્યાયનું જે કર્તૃત્વ છે એ પોતાના અકર્તા સ્વભાવને શ્રદ્ધામાંથી નાશ કરીને અથવા એ શ્રદ્ધા વિરુદ્ધ જઈને, અકર્તા સ્વભાવની શ્રદ્ધા વિરુદ્ધ જઈને પર્યાયના કર્તૃત્વને જીવ માને છે, સ્વીકારે છે, શ્રદ્ધે છે અને એ જ સંસારનું પરિભ્રમણ છે. એ કરું કરવામાંથી બધા દોષ ઉત્પન્ન થાય છે. સાચા પુરુષાર્થનો દુશ્મન છે અને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે પોતે, એ સ્વભાવથી વિરુદ્ધ જાય છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એ વાત એમાં રહેતી નથી, એને ઉગાડીને એ વાત છે. કરવું કરવું એ જ્ઞાતા દ્રષ્ટાપણાથી વિરુદ્ધ છે. વર્તમાન પર્યાય ઉપર બધું જોર જાય છે. વર્તમાન પર્યાયને કરું 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 કરું, ભવિષ્યમાં પણ આમ કરું 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 કરું, એમાં બધું જોર એનું જાય છે. અને આ તો ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા છે. ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા છે, સર્વકાળે હું જ્ઞાતા દ્રષ્ટા છું. કર્તૃત્વનો ભ્રમ છે, એ ભ્રમ ભાંગે એટલા માટે આટલી વાતનું નિરૂપણ કર્યું. નિરૂપણ કર્યું છે એ તો સામે તર્ક વિતર્ક, સેંકડો તર્ક વિતર્ક ઉભા નથી રહી શકતા. આ સંબંધીના જેટલા વિરોધી સેંકડો તર્ક વિતર્ક આવે, કોઈ ઉભા ન રહી શકે એટલું જબરજસ્ત નિરૂપણ છે આની અંદર. પણ આમાં શું છે કે થોડી સ્વસન્મુખતાની અંદરની લાઈન વાળાનું આ કામ છે. સન્મુખ થઈને એને અંજણી કરવો પડે છે, અને જેને સ્વસન્મુખતા નો આ પ્રતીતિ કરતા પુરુષાર્થ ઉપડે છે ત્યારે એને કેવો જ્ઞાન સુધીની પ્રતીત, પોતાના મોક્ષ પર્યાય સુધીની પ્રતીત ખાતરી આવે છે. કે જે પુરુષાર્થે કેવો જ્ઞાન સ્વભાવને સ્વીકાર્યો, અથવા જે પુરુષાર્થે દ્રષ્ટિ ખોલી નાખી, જે દ્રષ્ટિએ કેવો જ્ઞાન સ્વભાવી આત્માનો કબજો લીધો, એ દ્રષ્ટિ અને એ પુરુષાર્થ આ જ પ્રકારે કેવળ જ્ઞાનને ખોલી નાખશે, કેવળ જ્ઞાનને જ્ઞાનને નિરાવરણ કરીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે એનો વિશ્વાસ એને આવી જાય છે. આંશિક નિરાવરણ પણ થયું, અનંતકાળથી નહીં અનુભવેલા એવા પરમાત્મ તત્વને નિજ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો અને સ્વાનુભૂતિને આવરણ કરતા ભાવને નિરાવરણ કર્યો, સ્વાનુભૂતિ આવરણને જ્યાં હટાવ્યો ત્યાં એને એમ થાય છે કે જો કેવળ જ્ઞાની પરમાત્મા અનુભવમાં આવ્યો તો કેવળ જ્ઞાન શું કરવા ન થાય. આ જ પ્રકારે આ જ પુરુષાર્થથી ચોક્કસ કેવળ જ્ઞાન થાય જ, આગળની બધી દિશાઓ થાય જ, ન થાય એ પ્રશ્ન રહેતો નથી. વચનામૃતમાં લીધું છે એને પુરુષાર્થની કળ હાથમાં આવી ગઈ. પુરુષાર્થની જ્યાં કળ હાથમાં આવી ગઈ ત્યારે આગળની બધી પર્યાયો સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન પર્યંતની વચ્ચેમાં મુનિ દશા આદિની બધી પર્યાયો આ જ પુરુષાર્થથી બરાબર પ્રાપ્ત થવાની એનો વિશ્વાસ અને પ્રતીતિ પોતાને આવી જ જાય છે. ના આવે એવું નથી બનતું. તે નિશંક થઈ જાય છે, એને શંકા રહેતી નથી. અલ્પગાળમાં કેવળ જ્ઞાન પામશું પામશું ને પામશું આવે છે ને સુબેનજી પત્રમાં લીધું છે. ગુરુદેવ કેવળ જ્ઞાનનો ઝંડો ફરકાવતા ફરકાવતા કેવળ જ્ઞાનનો ધ્વજ ફરકાવતા ફરકાવતા મોક્ષના માર્ગે પહેલા જાય છે, આગળ ને આગળ ચાલ્યા જ જાય છે. પોતાનો વિશ્વાસ આવી જાય છે કે અમે હવે પામશું પામશું ને પામશું, એમાં કોઈ હવે શંકાનું સ્થાન રહેતું નથી. એવી શંકા એવી છે કે મારા આત્માના આધારે, કોઈના આધારે નહીં, આગમના આધારે નહીં, યુક્તિના આધારે નહીં, ન્યાય અને તર્કના આધારે નહીં. ચાર પ્રમાણ છે, આગમ યુક્તિ ન્યાય અને તર્ક અથવા અનુમાન પ્રમાણ, ચાર પ્રકારના પરિણામ છે, પ્રમાણ છે. આગમ પ્રમાણ, ન્યાય પ્રમાણ, અનુમાન પ્રમાણ, તર્ક અને યુક્તિ પ્રમાણ, એ બધાથી બળવાન પ્રમાણ છે અનુભવ પ્રમાણ. એ પ્રશ્ન લીધો હતો આગમ પ્રમાણે નો વિષય ચાલ્યો સૂર્યપુત્રી ભગવાનની સ્થાપનાનો, ત્યારે કે આગમ પ્રમાણને એકલાને માનો છો કે અનુભવ પ્રમાણને માનો છો. તો કોઈ અનુભવી એમ કહે કે આ પ્રમાણ છે, પછી બળવાન પ્રમાણની પાસે નાના પ્રમાણને માગવાનો વિષય ન્યાયપૂર્ણ રહેતો નથી, ન્યાયપૂર્ણ વાત નથી. મારા આત્માને આધારે સર્વજ્ઞની પ્રતીત કરીને મોક્ષ માર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે. મારા આત્માને આધારે કહેવાની નિશંકતા કેવી છે કે મેં મારા આત્માના આધારે સર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરીને મોક્ષ માર્ગ તરફનું મારું પ્રયાણ મેં શરૂ કર્યું છે અને પુરુષાર્થ સહિત શરૂ કર્યું છે. અને આવું જે શરૂ કર્યું છે એ બીજા સર્વજ્ઞના જ્ઞાનમાં પણ આ જ પ્રકારે આવ્યું છે. મારો આવો સ્વતા મારા પુરુષાર્થથી લબ્ધ પર્યાય જે થઈ, પ્રાપ્ત પર્યાય થઈ, તે આ કાળની લબ્ધિ છે મારી, એ બીજા સર્વજ્ઞ પણ આમ જ જોયું છે. કોઈ પણ સર્વજ્ઞ પણ આમ જ જોયું છે. એમાં સર્વજ્ઞને કંઈ બીજું જોયું હોય અને બીજી રીતે થયું હોય એવો કોઈ ગોટાળો અહીંયા શંકાને સ્થાનમાં આવતો નથી. હું અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું, હું અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું અને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. પોતાના મોક્ષની પર્યાય પોતાના વિશ્વાસમાં પ્રતીતિમાં આવી છે. બીજા સર્વજ્ઞ ભગવાન છે એના કેવળ જ્ઞાનને ને મારા પરિણામને ને મારી પ્રતીતિને સંધિ છે, મેં સ્વીકાર કર્યો છે, એમાં કોઈ વિરોધાભાસ નથી, પણ મેળ ખાય છે એમ એને લાગે છે. કોઈ કલ્પના નથી, ભલે અત્યારે કોઈ સર્વજ્ઞ નથી, અત્યારે સર્વજ્ઞ દેખાતા નથી, તો પણ એને જે સર્વજ્ઞ વિદ્યમાન સિદ્ધાલયમાં હો કે મહાવિદ્ય ક્ષેત્રમાં હો, વિદ્યમાન સર્વજ્ઞના જ્ઞાન સાથે અનંતા સર્વજ્ઞના જ્ઞાન સાથે પોતાના પરિણામને સંધિ લાગે છે એને. આનું નામ નમો અરિયંતાણમ અને નમો સિદ્ધાણમ છે. આવી રીતે પોતાના આત્માના આધારે પોતાની સર્વજ્ઞ શક્તિની પ્રતીત થાય, પોતાનો પુરુષાર્થ ઉપડે, એવી જે કાળલબ્ધિ, એવું જે પુરુષાર્થ, બંનેના મેળ સાથે સર્વજ્ઞના જ્ઞાન અને સંધિ આમ થાય ત્યારે એને નમો અરિયંતાણમ અને નમો સિદ્ધાણમ માન્યું. નમો અરિયંતાણમ ને નમો સિદ્ધાણમ ગોખા કરે, પોપટની જેમ બોલ્યા કરે, પોપટને જેમ એ પરિણામનો કાંઈ લાભ નથી એમ આને પણ આ પરિણામનો કોઈ લાભ થાય
નહીં.
કેટલી જાગૃતિનો વિષય છે અથવા જરા પણ અંધશ્રદ્ધાનો વિષય નથી, એકદમ ન્યાય તર્કથી આગળ જઈને અનુભવની કસોટીએ કસીને સ્વસન્મુખ થઈને નક્કી કરે એમ કે છે, ખાતરી કરે અને નિર્ણય કરવાનો વિષય છે કે જેથી એને પોતાને ક્યાંય શંકા પડે નહીં. અંધશ્રદ્ધાથી માન્યું હોય તો ઊંડે 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 પણ એને અંદર શંકા રહ્યા કરે કે આમ હશે કે કેમ, આમ હશે કે કેમ, સર્વજ્ઞ હશે કે કેમ, સર્વજ્ઞને કોને ખબર, સર્વજ્ઞ શું જોયું છે મારો, કોને ખબર મારા કેટલા ભાવ જોયા હશે, કોને ખબર મારો પુરુષાર્થ ઉપડવાનો ક્યારે હશે, કેવી રીતે જોયું હશે, એને સર્વજ્ઞને સ્વીકાર્યા નથી. સર્વજ્ઞને સ્વીકારે એને એ પ્રકારની વિચારસરણી હોય નહીં, એને તો પોતાને સ્વસન્મુખ થઈને મે થાય
બરાબર
અને પોતાની ભાવિ પર્યાયની નિશંકતા, નિશંક પ્રતીતિ, ખાતરી આવી જાય. કોઈને પૂછવાનું જવું પડે કે આમ થવાનું છે કે કેમ, પોતાને શંકા ન પડે, બીજાને ક્યાં પૂછવા જાય, બીજા કેવડીને પૂછે કે ન પૂછે કે ભગવાન મારું હવે ક્યારે છે, આપના જ્ઞાનમાં ક્યારે દેખાય છે, ભગવાન કહે છે પણ તારા જ્ઞાનમાં તને ક્યારે દેખાય છે એ તો નક્કી કર, પછી મારા જ્ઞાનનું પૂછજે. તો તારા જ્ઞાનમાં તને ન દેખાય ત્યાં સુધી મારા જ્ઞાનનો વિશ્વાસ તને ક્યાંથી આવશે, કોઈ રીતે તને આવશે
નહીં.
આ વાત છે, આગમમાં પરીક્ષા પ્રધાની કહેતા તે તું અંદર તપાસ કરીને પ્રયોગે ચડીને કસોટીએ કસીને પ્રયોગની કસોટીએ કસીને નક્કી કરજે, નહીં તો તારું નક્કી કરેલું કાંઈ અમે માનતા નથી એમ.
જય હો પરમ કૃપા.